તારીખ 31/8/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 654 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલી મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 430.
મુમુક્ષુને સંસાર સંબંધના પરિણામોમાં બાહ્ય પદાર્થો, પંચેન્દ્રિયના વિષયો એની મહત્તા આવે છે, કુટુંબ પરિવારમાં મમતા થાય છે, એક બાજુ એવા પરિણામ સંસારના ચાલે છે તો બીજી બાજુ એ ભાવને મટાડવાનો વિચાર પણ ચાલે છે. બે બાજુના પરિણામ ચાલે છે. એ વિચાર સફળ થતો નથી. સંસારના પરિણામ જીવને સંસારમાં ખેંચે છે ત્યારે શું કરવું એવી એક સમસ્યા ઉભી થાય છે. એનો ઉત્તર અહીંયા આપે છે. ઉત્તર એમ આપ્યો કે એવો વિચાર કરવાથી કંઈ નહીં મળે. વિચાર એક વાર કર કે અનેક વાર કર, પણ માત્ર વિચાર કરવાથી નહીં મળે. પણ એ ભાવોને ખરેખર તોડવા હોય, એની શક્તિ તોડવી હોય, એનો રસ તોડવો હોય તો તને આત્મકલ્યાણની ભાવના અને લગ્ની લાગવી જોઈએ. બીજા પેરેગ્રાફમાં ચોથી લીટી છે કે આ રીતે અંદરથી આત્માની લગ્ની લાગવી જોઈએ અને મહિમા આવવો જોઈએ. એટલે આત્મકલ્યાણના ઉપાયની, આત્મકલ્યાણની મહત્તા સમજાવવી જોઈએ, સમજમાં આવવું જોઈએ કે આની કિંમત કેટલી છે. આ કોઈ સામાન્ય વાત નથી. કોઈ પણ પરિસ્થિતિમાં તમે દુઃખી ન થાવ એવો આ એક ઉપાય છે. કોઈ પણ પરિસ્થિતિમાં માણસ દુઃખી ન થાય એવો ઉપાય એને મળી જાય તો એ ઉપાયની કિંમત કેટલી? એની કિંમત થઈ ન શકે, કેમ કે એવો ઉપાય જગતમાં તો ક્યાંય નથી. આ લોકમાં એનો ઉપાય નથી. આ તો કોઈ પારલૌકિક વિષય છે, અલૌકિક વિષય છે. એટલે એની સર્વથી અધિક મહત્તા ભાસવી જોઈએ. તે વગર રસ તૂટે નહીં ત્યાં સુધી બહારના વિષયોનો, બાહ્ય પદાર્થોનો, બાહ્ય પ્રસંગોનો રસ નહીં તૂટે. બહારના બધા રાગ એવા હોય છે, બહારના બધા રાગ એવા પ્રકારના હોય છે કે જીવને એમાંથી બહાર નીકળવા દે નહીં. પણ ચૈતન્ય તરફનો, એટલે આત્મા તરફનો જો પ્રેમ જાગે, એને રાગનો કીધો. બાહ્ય પદાર્થ તરફના ખેંચાતા પરિણામને રાગ કહે છે, કેમ કે એમાં મલિનતા છે. રાગમાં મલિનતા છે. અને આત્માના ગુણનો પ્રેમ છે, આત્મામાં આત્માનો પ્રેમ શા માટે છે? કે આત્મામાં ગુણ ભરેલા છે, સ્વભાવ છે, આત્મ સ્વરૂપ છે, આત્મ સ્વભાવ છે, તે અનંત ગુણમય છે. એ ગુણનો એટલે સ્વભાવનો પ્રેમ જાગે તો બહારનો પ્રેમ અંદરમાંથી તૂટી જાય. રાગની સામે પ્રેમ લીધો, નહીતર આ જગતની મોહની એવી છે કે છોડવી છૂટે એવું નથી. પણ જો પોતાના સ્વભાવનો પ્રેમ જાગે તો સહજ માત્રમાં છૂટી જાય, નહીતર છોડવું બહુ કઠણ છે. સંસારમાંથી નીકળવું એ સહેલી વાત નથી. એટલા માટે એ સહેલી વાત નથી એમ સાબિત થઈ ચૂક્યું છે કે આ જીવ અનંતકાળથી હજી એમાં ને એમાં જ ગોથા થાય છે. એટલે અનંતકાળથી નીકળી નથી શક્યો, પણ જો યથાર્થ એને ઉપાય હાથ લાગે અને પોતે અંતરની ભાવનાથી છૂટવા માગે તો સહજ માત્રમાં છૂટી શકાય એવું પણ છે. એક મારો આત્મા જ સર્વસ્વ છે, મારું જે કંઈ બધું છે તે મારા આત્મામાં છે. દિવ્ય ગુણોથી સંખ્યાએ અનંત, કેટલા લાખ કરોડ અબજ નહીં પણ અસંખ્યથી પણ આગળ જઈને અનંત એવા દિવ્ય ગુણોથી જે આત્મા ભરપૂર છે એ જ પોતાનું સર્વસ્વ છે. એ સ્વભાવને ગુણો છે એ જ પોતાની સંપત્તિ છે અને એ શાશ્વત સંપત્તિ છે. કદી પણ ઓછી નાશ ઓછી ન થાય, નાશ ન થાય એવી સંપત્તિ છે. અને એ સંપત્તિનું ભાન થવાથી લાવવું નથી કાંઈ, માત્ર એ સ્વભાવનું ભાન થવાથી જીવને સુખ શાંતિ અને આનંદની પ્રાપ્તિ એવા પ્રકારે થાય છે કે પછી એને જગતના કોઈ પદાર્થો તરફ અંદરથી ખેંચાણ આવતું નથી. ઉપર ઉપરના પરિણામો છે એ ઘસાતા ઘસાતા સાવ ચાલ્યા જશે. એક મારો આત્મા જ સર્વસ્વ છે તે જ જાણવા અને જોવા લાયક છે, તે જ વિચારવા લાયક છે, તેનું જ ભજન કરવા યોગ્ય છે અને બાકી બધું નકામું છે એમ લાગે. એમ શું એમ લાગે પોતાને, એમ ભાસે, કેમ કે આખું જગત પોતાથી શૂન્ય છે, ક્યાંય પોતાનો આત્મા નથી. અને આત્માના સ્વરૂપને સમજીને તેને જ જોવા લાયક છે, દેખવા લાયક છે, અંદરમાં વિચાર કરવો હોય તો વિચાર કરવા લાયક પણ તે જ છે. અને પછી એની પરિણતિ થઈ જાય, આત્મપરિણતિ થાય અને આત્માનું ભજન કહેવામાં આવે છે. ભજન એટલે અહીંયા પદ ગાવાની વાત નથી, તો કોઈ આધ્યાત્મિક પદ ગાય એટલે આત્માનું ભજન છે એમ નથી. મૂળ ધાતુ તો ભૂ છે, ભૂ ભાવ, ટુ બી, હોવું, થવું. ટુ બી એટલે હોવું અથવા થવું, મૂળ સંસ્કૃત ધાતુ ભૂ છે. પછી એનું ક્રિયાવાચક નામ થયું ભજન. ભાવમાંથી ભજન એવો થયો એને ભજન કહે છે, એની ક્રિયાને ભજના કહે છે, એ પરિણતિ છે, આત્મપરિણતિ છે. બાકી બધું નકામું છે એટલે શું કે આત્માને કાંઈ પણ સુખમાં કારણ થાય કે સુખ આપી શકે, સુખરૂપ થાય એવું કાંઈ છે જગતમાં છે નહીં. જે સુખ લાગે છે એ સુખાભાસ છે, વાસ્તવિકપણે એ આકુળતા અને દુઃખના પરિણામ છે, એટલે નકામું છે. બહારમાં જેણે વસ્તુ સ્વરૂપ બતાવ્યું તે જીનેન્દ્રદેવ હૃદયમાં રાખવા યોગ્ય છે. હવે શું કહે છે કે આત્મા તો અંદર છે, પોતાનો આત્મા છે એ તો અંદર છે, હવે અમારા પરિણામ તો બહાર જાય છે, તો એનું શું? તો કે બહારમાં જેણે પોતાનું આત્મ સ્વરૂપ બતાવ્યું એ જીનેન્દ્રદેવ છે, એ હૃદયમાં રાખવા યોગ્ય છે. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. કૃપાળુદેવે કેટલાક સૂત્રો આપ્યા છે એમાં આ વાત કરી છે કે ધર્મનું મૂળ છે સર્વજ્ઞ છે, કેમ કે એમણે ધર્મ પ્રકાશ્યો દિવ્યધ્વનિમાં, સમવસરણમાં એમણે ધર્મ પ્રકાશ્યો. ધર્મ એટલે આત્માને નિરાકુળ સુખ શાંતિ થાય તે ધર્મ. વત્થુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, એવી શાસ્ત્રની અંદર ધર્મ સંબંધીની વૈજ્ઞાનિક પરિભાષાથી ધર્મનો સ્વરૂપ બતાવેલું છે. ધર્મનું સ્વરૂપ રૂઢિપ્રધાનતાથી નથી બતાવ્યું, પણ વૈજ્ઞાનિક ભાષામાં એની વાત કરી છે, સાયન્સની ભાષામાં એની વાત કરી છે કે વસ્તુનો જે સ્વભાવ છે તે ધર્મ છે. એ સ્વભાવ કેવી રીતે પ્રગટ થાય એ સૌથી પહેલા જીનેન્દ્રદેવે બતાવ્યું, પછી એમના શિષ્યો ગણધર આદિ આચાર્યો એમણે એ વાતને સહેલી કરીને લોકોની સમક્ષ રાખી. એટલે ધર્મની વાતમાં સૌથી પહેલા જીનેશ્વર દેવને મુખ્ય રાખીને વાત કરવી, એ માટે એમણે એમ કહ્યું કે ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે અને ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો. પ્રણીત કરવો એટલે બતાવવો, પ્રતિપાદન કરવું, દર્શાવવું, સ્થાપવું, એને પ્રણીત કહે છે. સર્વજ્ઞનું નામ લઈને, સર્વજ્ઞને મુખ્ય રાખીને, સર્વજ્ઞને હૃદયમાં રાખીને એમ કહે છે ધર્મ પ્રણીત કરવો. કાલે આપણે સ્વાધ્યાય પદ્ધતિ ઉપર સ્વાધ્યાય હતો, સમય થોડો હતો, પણ એમાં આ વાત છે, રહી ગઈ કાલે એ વાત, ઘણી વાત તો ઘણી રહી ગઈ 95%. પણ આ વાત છે સ્વાધ્યાયની અંદર ધર્મની વાર્તામાં સર્વજ્ઞને મુખ્ય કરવા, કેમ કે એ એમનો ઉપકાર છે. અનંતકાળ પહેલાના જે સર્વજ્ઞો થયા એ અનંતકાળથી એમનો ઉપકાર છે કે એમણે જગતના દુઃખી થતા જીવોને સુખી થવા અર્થે ધર્મની પ્રરૂપણા કરી. સજ્જન માણસ પણ ઉપકારને ભૂલતા નથી. કૃતમ ઉપકારમ સજ્જનાઃ ન વિસ્મરંતિ, સંસ્કૃતમાં આ બધું આવે છે. સજ્જનો છે એ કરેલા ઉપકારને વિસ્મરણ કરતા નથી, ભૂલતા નથી. તો જેને જે આત્માર્થી છે એ તો જીનેન્દ્રના જીનેશ્વરના ઉપકારને કેમ ભૂલે, એ ભૂલે નહીં. જો એમની દિવ્ય ધ્વનિમાં ધર્મનું પ્રકાશન ન થયું હોત તો જગતના જીવો ક્યાંથી જાણત એ કાંઈ કોઈને ખબર પડે એવી ચીજ નથી. એ ગુપ્ત રહસ્ય છે. કેવું રહસ્ય છે? ગુપ્ત રહસ્ય છે. ધર્મ એ રૂઢિરિવાજ નથી. રોજ તમે રૂઢિગત પ્રમાણે અમુક કામ કરી લ્યો માટે ધર્મ થયો એ ધર્મનું સ્વરૂપ નથી. કે ચાલો માળા ફેરવી લ્યો, પૂજા કરી લ્યો, સમય કરી લ્યો, કાંઈ કરી લ્યો, અતિક્રમણ કરી લ્યો, કે સ્વાધ્યાય કરી લ્યો, શાસ્ત્ર વાંચી લ્યો, કે ભક્તિ કરી લ્યો, કે દાન દઈ લ્યો, એટલે કોઈ ધર્મ થયો એ જૈન ધર્મનું સ્વરૂપ નથી. જૈન ધર્મ તો જ્ઞાનેશ્વર દેવનો ધર્મ તો વિતરાગ ભાવ સ્વરૂપ છે, અને વિતરાગ ભાવ કેમ પ્રગટ થાય? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એનો પ્રકાશ જીનેન્દ્ર દેવની વાણીમાં આવ્યો. એટલે એમ કહે છે કે તારા પરિણામ બહાર જાય તો જેણે તારું આત્મસ્વરૂપ બતાવ્યું, જેણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ધર્મનું સ્વરૂપ બતાવ્યું, એવા જીનેન્દ્ર દેવને હૃદયમાં રાખે એટલે એમનું બહુમાન કરજે. એમના પ્રત્યે તને ઉપકાર બુદ્ધિથી બહુમાનના ભાવ આવવા એ તારા કલ્યાણનું કારણ છે, એ પણ તારા કલ્યાણનું કારણ છે. કેમ કે દર્શન બહુ ગળે છે. જીનેશ્વર દેવ કેવા છે કે જેમણે મોહનો અભાવ કર્યો એવા છે. એવા નિર્મોહી પરમપદમાં બિરાજમાન, નિર્મોહી પદનું બહુમાન કરનારને એનો પોતાનો મોહ શાંત થયા વિના ગળી જાય. એ મોહને ગાળવાનો સુગમ ઉપાય છે, મોહને ગાળવાનો સુગમ ઉપાય છે. પણ સ્વરૂપને ઓળખીને મોહનો અભાવ એમણે કેવા પુરુષાર્થી કર્યો, અને મોહનો અભાવ થતાં એમની પરમ પવિત્ર દશા કેવી છે, આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ વગેરે દિવ્ય ગુણો પ્રગટ કર્યા છે, આનંદ ગુણો પ્રગટ કર્યા છે, એવું એમનું જે સ્વરૂપ છે એ બહુમાનથી હૃદયમાં એટલે અંતરથી બહુમાન કરવા લાયક છે. દેવ શાસ્ત્ર ગુરુ હૃદયમાં રાખવા યોગ્ય છે. દેવમાં જીનેન્દ્ર દેવ, ગુરુમાં નિર્ગ્રંથ ગુરુ. નિર્ગ્રંથ ગુરુ એટલે અંતર બાહ્ય, જેને તિલતુષ માત્ર પણ પરિગ્રહ નથી, અને મોહની ગ્રંથિને જેમણે છેદી છે એવા વિતરાગી મુનિઓ છે તે ગુરુપદે છે. અને એ બંનેની વાણી, દેવની વાણી, ગુરુની વાણી, એ શાસ્ત્ર છે. એ દેવશાસ્ત્ર ગુરુ હૃદયમાં રાખવા યોગ્ય છે, પોતાને ઉપકારી હોવાને લીધે. ઉપકારી હોવાથી તેને હૃદયમાં રાખવા યોગ્ય છે. શાસ્ત્રનું ચિંતન કરવા યોગ્ય છે. આત્મકલ્યાણકારી વચનો, શાંત રસ પ્રધાન રહસ્યમય વાક્યો જેમાં છે, કૃપાળુદેવે આવી વ્યાખ્યા કરી છે શાસ્ત્રને. શાંત રસની પ્રધાનતાવાળા અને આત્મશાંતિ પ્રગટ કરતું રહસ્ય જેમાં મૂકેલું છે એવા શાસ્ત્રો, શાસ્ત્રના વચનો, એમનો આશય, વચનોનો આશય તે ચિંતન કરવા યોગ્ય છે. તે સિવાય દેવ ગુરુ શાસ્ત્ર તેને છોડીને બહાર કોઈ ઉપર દ્રષ્ટિ મૂકવા જેવી નથી, લક્ષમાં લેવા જેવું નથી. મૂકી દીધું બધું, આખી દુનિયાને બાદ કરી. એ આખી દુનિયામાં પરની મહત્તા અને કુટુંબ પરિવારનું મહત્વ બધું આવી ગયા. જેને વિતરાગી દેવ ગુરુ શાસ્ત્રને એમનું સ્વરૂપ ઓળખીને ભક્તિ પ્રગટ થાય છે તેની સંસાર ભક્તિ તૂટી જાય છે. શું થાય છે? એની સંસાર ભક્તિ તૂટી જાય છે. નહીં તો સંસારની ભક્તિ ને સંસારની ભજના તૂટે એવું નથી. સંસારી જીવ શું કરે છે? સંસારની ભક્તિ કરે છે, એની પરિણતિ થઈ જાય છે. કેમ કે 24 કલાક એ ઘટમાળ ચાલે, આમ કરવું છે ને આમ કરશું, આમ કર્યું ને આમ કરવું છે, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું ચાલે જ છે. ઊંઘમાં હાલે ને જાગતા પણ એ ચાલે. એ ભજન થઈ ગયું, એ સંસારની ભક્તિ થઈ ગઈ. અને અનંતકાળથી એ પરિસ્થિતિ ચાલતી હોવાથી એટલી ગાઢ, એટલી પ્રગાઢ થઈ ગઈ છે કે છોડી છૂટતી નથી. એને કોણ છોડાવે, કોણ તોડાવે? દેવગુરુ શાસ્ત્રની ભક્તિ. ભક્તિની સામે ભક્તિ મૂકી છે. શું? ભક્તિની સામે ભક્તિ મૂકી છે, રાગની સામે પ્રેમ મૂક્યો છે, આત્માનો પ્રેમ. એ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ તે એક ન્યાયે આત્માની ભક્તિ છે. શું? એક ન્યાયે તે આત્માની ભક્તિ છે. કેમ કે તે આત્મકલ્યાણના નિમિત્તો છે, એટલે તેને એક ન્યાયે આત્માની ભક્તિ પણ કહેવામાં આવે છે. એ સિવાય બીજા કોઈ ઉપર દ્રષ્ટિ મૂકવા જેવી નથી, લક્ષમાં લેવા જેવું નથી, બીજા કોઈનો રાગ કરવા જેવો નથી. શું આવ્યું? બીજા કોઈનો રાગ કરવા જેવો નથી. એવો અંદરથી જો સાચો નિર્ણય આવે, એ પ્રકારનો અંદરથી ખરો નિર્ણય આવે, અંદરથી અને સાચો, રાગમાં રાગ પ્રધાન નિર્ણય નહીં, જ્ઞાન પ્રધાન નિર્ણય, સમજણપૂર્વકનો, હિત અહિતના વિવેકપૂર્વકનો, અંદરથી જોરથી નિર્ણય આવે, આત્મામાંથી નિર્ણય આવે, સાચી લગ્ની લાગે, નિર્ણય આવે તો સાચી લગ્ની લાગે, અને સાચો વૈરાગ્ય આવે એટલે બહારમાં ઉદાસીનતા આવે. થોડુંક દબાજો. તો બહારની મહત્તા તૂટે, તો બહારના પદાર્થોની મહત્તા તૂટે. નહીતર જગતના પદાર્થોની મહત્તા, એનું ખેંચાણ જીવને એટલું બધું છે કે એક વાર તો એને એમ થાય કે આ મૂકી શકાય નહીં, હારી જાય, હાથ યથા પડી જાય. પણ એવું નથી. અનંતા આત્માઓએ આ જગતના આકર્ષણને તોડ્યું છે. આપણે પણ એ જ જાતના આત્માઓ છીએ અને જગતના આકર્ષણને તોડી શકીએ એમ છીએ. અશક્ય નથી, પ્રયત્ન સાધ્ય છે, પુરુષાર્થથી સાધ્ય છે. બાકી જીવે બાહ્ય વૈરાગ્ય લાવી ઘણી વાર રસ તોડ્યો છે. હવે શું બહુ થોડી મહત્વની વાત કરે છે, જ્યારે વૈરાગ્યની વાત આવે ત્યારે બહારની મહત્તા તૂટે. વૈરાગ્ય ઉદાસીનતા એ બહારના પદાર્થોની અપેક્ષા વૃત્તિથી વિરુદ્ધ જાતના પરિણામ છે, વિરોધી પરિણામ છે. વૈરાગ્ય પણ ઘણાને આવે છે, ઘણાને આવ્યો છે. આપણા આત્માએ પણ ભૂતકાળમાં દીક્ષા ભિક્ષા લીધી હશે, અનંતવાર લીધી જ છે, લીધી હશે નહીં અનંતવાર લીધી જ છે. કેમ કે જીવ પંચ પરાવર્તનમાં અનંતવાર પરિભ્રમણ કરી ચૂક્યો છે, એમાં કાંઈ બાકી રાખ્યું નથી. એમ બાહ્ય વૈરાગ્ય લાવી ઘણીવાર રસ તોડ્યો છે. શુકલ લેશ્યા, લેશ્યાના પરિણામો રસ સૂચક છે, રસને બતાવનારા છે. એમાં શુક્લ લેશ્યાથી વૈરાગ્યમાં દીક્ષા લઈને શુક્લ લેશ્યાથી નવમી ગ્રેવક 31 સાગરની દેવલોકની સ્થિતિએ અનંતવાર ગયો છે. પણ યથાર્થપણે તો અયથાર્થપણે થયું છે, પણ યથાર્થપણે તો ત્યારે તૂટે કે જ્યારે આત્માને લક્ષમાં લે અને આત્મ સ્વરૂપને જ્ઞાયકને ઓળખે તો વાસ્તવિક રીતે રસ તૂટે. બહુ મહત્વની વાત ટૂંકામાં કરી છે. ભક્તિ વૈરાગ્ય શાસ્ત્ર જ્ઞાન એ બધા સાધનો છે, પણ એમાં બે પ્રકાર ઉત્પન્ન થાય છે, એક અયથાર્થ અને એક યથાર્થ. અયથાર્થપણે આ જીવે અનંતવાર કર્યા છે, યથાર્થપણે એક વાર પણ નથી કર્યા. એટલે યથાર્થતાનું મહત્વ છે. આત્મજ્ઞાન થાય ત્યાર પછી તો જ્ઞાન સમ્યક હોવાથી, શ્રદ્ધાન પણ સમ્યક હોવાથી મોક્ષ સુધી જીવ આગળ વધી જાય છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયા પછી તો મોક્ષ સુધી જીવ પહોંચી જાય છે, એને અનંતકાળ રખડવાનું બનતું નથી. જે કાંઈ વિટમણા છે એ પહેલાની પરિસ્થિતિ જે છે એમાં છે, અને એમાં અનંતકાળથી અયથાર્થતાને કારણે ધર્મ સાધન કરવા છતાં નિષ્ફળ જાય છે. શાસ્ત્ર જ્ઞાન કરે તો તે નિષ્ફળ જાય, સત્સંગ કરે તો નિષ્ફળ જાય, ભક્તિ પૂજા કરે તો નિષ્ફળ જાય, વૈરાગ આવીને દીક્ષા લે તો પણ નિષ્ફળ જાય. દીક્ષા લે ત્યારે વ્રત નિયમ સંયમ બધું પાળે, પણ અયથાર્થપણે. એટલે અહીંયા યથાર્થતાની કિંમત છે. જેમ જ્ઞાનમાં સમ્યક જ્ઞાન હોવું જરૂરી છે, નેત્ર જ્ઞાન છે નિરર્થક જ્ઞાન છે, અથવા અહંભાવનું જ્ઞાન મદનું કારણ થાય છે, જ્ઞાન મદ ચડે. સમ્યક જ્ઞાન હોય તો એવું બને નહીં, પણ એ તો સમ્યક જ્ઞાન તો મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય ત્યારે ઉત્પન્ન થાય. એ પહેલા શું? તો કે એ પહેલા યથાર્થતા હોવી જરૂરી છે. આ યથાર્થતાનો વિષય ઘણો વિશાળ છે, બહોળો છે, અને ઘણો ઊંડો પણ છે. એ સમજવા માટે સત્સંગ અને સ્વાધ્યાય જરૂરી છે. ક્યાં યથાર્થપણું થાય, ક્યાં અયથાર્થપણું થાય, કેવી કેવી રીતે અયથાર્થપણું થાય, કેવા કેવા પ્રકારે યથાર્થપણું હોય, આ વિષય ઘણો મહત્વનો છે અને એના માટે સત્સંગ અને સ્વાધ્યાય એ સિવાય બીજો કોઈ એનો ઉપાય નથી. કેમ કે એમાં એની ચર્ચા ચાલે છે કે અમે આમ કરીએ છીએ યથાર્થ છે કે નહીં. દરેકે એ વિચારવાનું છે કે અમારા જે કાંઈ ધાર્મિક ક્ષેત્રમાં ધર્મ સાધન સંબંધીના પરિણામ છે એમાં યથાર્થતા છે કે અયથાર્થતા છે. આટલું તપાસી લેવું જોઈએ અને અયથાર્થતા ટાળી અને યથાર્થતામાં આવવું જોઈએ. કોઈ પણ ધર્મ સાધનમાં શું થયું, પર્યાય બુદ્ધિ તીવ્ર થઈ ગઈ, અતિ પરિણામી પણ થયું. અતિ પરિણામી પણ એટલે શું, કે કામ કર્યું થોડું અને આંખું જાજું, ઓવર એસ્ટિમેટ, એનો આંખ જાજો મૂક્યો. જ્યાં સંતોષ થયો ત્યાં અટક્યો, આગળ વધતો બંધ થયો અને પાછળ જવાનું શરૂ કર્યું. ક્યાંય સંતોષ આવ્યો નહીં. કેમ કે આ આત્માનો સ્વભાવ તો કેવળ જ્ઞાનને પરમાનંદ પ્રગટ કરવાનો છે. જ્યાં સુધી કેવળ જ્ઞાનને પરમાનંદ પ્રગટ ન થાય તેરમા ગુણસ્થાનનો, ત્યાં સુધી સાધક અવસ્થામાં પણ ક્યાંય સંતોષ આવવા જેવું નથી. અને જે સમ્યક જ્ઞાની સાધક છે એ તો સંતોષાતા નથી, કેમ કે એણે તો મુમુક્ષુની ભૂમિકામાં જ એ ટાર્ગેટ, એ લક્ષ્ય, એ ધ્યેય બાંધ્યો છે કે જ્યાં સુધી મારો લક્ષ્યાંક પૂરો ન થાય, મારો ટાર્ગેટ પૂરો ન થાય, ત્યાં સુધી મારે સંતોષાવાનું કોઈ કારણ નથી, પગવાળીને બેસવાનું કોઈ કારણ નથી કે હું નિરાશ કરીને બેસું. એટલે એ તો ક્યાંય સંતોષાતા નથી. ભૂલે ચૂકે પણ કોઈ પણ સારા ભાવ થાય જે તે ભૂમિકામાં, એનો સંતોષ પકડવો નહીં. ભૂલે ચૂકે પણ ન પકડવો. એમાં શું થઈ ગયું એમ લેવું, અસંતોષ થવો જોઈએ. આગળ વધતો જાય એમ ખબર પડે તો પણ અસંતોષ થવો જોઈએ કે મારું કામ પૂરું થયું નથી, મારે હજી ઘણું બાકી છે, એમ જ અંદરથી આવવું જોઈએ. કોઈ વખત માણસ નથી કહેતા આ તો એવા ભક્તિમાં સારા ભાવ આવ્યા, આ તો સ્વાધ્યાયમાં પણ બહુ સારા ભાવ અમને હતા. પોતાને સારા લાગે એવા, સારા એટલે શું, પોતાને એ સારા લાગ્યા અથવા પહેલા એવા ન આવ્યા હોય એવા આવ્યા એમ સમજો લ્યો. ઠીક, તમે પહેલા એવા સરસ ભાવ નહોતા આવ્યા, એવા સરસ ભાવ. આત્માની વાત ચાલતી હતી, દેવગુરુ શાસ્ત્રની વાત ચાલતી હતી ને એવું સારું લાગતું હતું. આપણા ભાવ ઉલ્લસિત ઉલ્લાસ થતો હતો, ભાવમાં ઉલ્લાસ થતો હતો, રૂચિ આવતી હતી, રસ વધતો હતો, એવા બધા સારા ભાવ આવ્યા. એ સારા આવ્યા એનો તને સંતોષ થયો એ સારું થયું નથી, એ માઠું થયું, હારો હાર એ માઠું થઈ ગયું, સંતોષ નહીં આવો, ક્યાંય પણ સંતોષ નહીં આવો. આવે આવે ખરા, પણ લાલ બત્તી ક્યાં મૂકવાની છે? સંતોષ નહીં આવવો જોઈએ ત્યાં, એ લાલ બત્તી મૂકવાની છે ત્યાં. શું સંતોષ આવ્યો એટલે ગયો સમજી લેવો પછી. દર્શન મોહને તીવ્ર કરનારા એ સંતોષના પરિણામ છે. મિથ્યાત્મને ને અજ્ઞાનના આવરણને ઉભા કરનારા એ સંતોષના પરિણામ છે. એટલે કદી પણ કોઈ પણ પરિસ્થિતિમાં સંતોષ લેવો નહીં. જેણે પૂર્ણતાનું પૂર્ણ શુદ્ધિનું મોક્ષનું ધ્યેય બાંધ્યું છે એ કદી સંતોષાતો નથી. અને સંતોષાય છે એણે સાચું ધ્યેય બાંધ્યું નથી. કેમ કે ધ્યેય પહોંચ્યો નથી, સંતોષ એનો આવે. સંતોષાઈ ગયો એનો અર્થ કે એનું ધ્યેય ખોટું છે, એનું ધ્યેય સાચો નથી. ધ્યેય જેનું યથાર્થ નથી, સાચું નથી, એના પરિણામો ધ્યેયને અનુસરનારા જ પરિણામો હંમેશા બધાને હોય છે, એટલે એના પરિણામો પણ સાચા ને સારા નથી. તેનું ધ્યેય યથાર્થ છે, સાચું છે, એના પરિણામો ધ્યેયને અનુલક્ષીને થવાના, એમાં સંતોષાવાની ગડબડ ઉભી થશે નહીં, એ નક્કી વાત છે. અસંતોષ, અસંતોષ થવો જોઈએ. મારે મારું પૂર્ણપદ સુધી પહોંચવું છે, એમાં તો ઘણું બાકી છે. બારમા ગુણ સ્થાને જ્ઞાન અને પુરુષાર્થ અનંતમાં ભાગે છે, ચારિત્ર પૂરું થાય છે, યથાખ્યા ચારિત્ર. ચારિત્ર ગુણ પૂર્ણ શુદ્ધ થાય, વિતરાગ ચારિત્ર પૂર્ણ થઈ જાય, પણ જ્ઞાન અને પુરુષાર્થ અનંતમાં ભાગે છે. તેરમા ગુણ સ્થાને અનંત જ્ઞાનને અનંત પુરુષાર્થ પ્રગટે છે. તો એ પહેલાના ગુણ સ્થાને સંતોષાવાનો જે પ્રકાર છે એ ભ્રમણાથી જ હોય છે, ભ્રમણા વગર હોતો નથી. ભ્રમણા થઈ, કલ્પના થઈ એટલે સંતોષ થયો, બીજું શું થયું એમાં? જેને ખબર છે કે મારું પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ પુરુષાર્થ તો તીરમાં ગુણ સ્થાને પ્રગટ થાય, એ પહેલા અનંતમાં ભાગે છે, તો અહીંયા નીચે હજી મુમુક્ષુની ભૂમિકા હોય, એને તો હજી સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન પણ પ્રગટ થવું બાકી છે, એને સંતોષાવવું એ તો ખાબોચિયાના ડેડકા જેવી વાત છે. એક દરિયાનો ડેડકો હતો ને એક ખાબોચિયાનો ડેડકો હતો. ખાબોચિયાના ડેડકાને ખબર નહીં કે દરિયો કેવડો હોય, એટલે ઓલા બીજા ડેડકાને વાત કરે, ભેગા થયા ક્યાંક રસ્તામાં, ક્યાં છો હમણાં? અરે કે એટલું પાણી છે, હું જ્યાં રહું છું ત્યાં હતું ખાબોચિયું, એક છલાંગ મારું ત્યારે માંડ બીજા કાંઠે પહોંચ્યું. ખાબોચિયું એવું નાનું કે એક છલાંગે હામો કાંઠે આવી જાય, દેડકાની છલાંગો માણસની નહીં, એ જ છલાંગ મારું ને ત્યારે માંડ માંડામે કાંઠે પહોંચ્યું. એટલું બધું પાણી, એટલું બધું પાણી કે વાત મૂકી દે. ત્યારે ઓલો હસવા મીંડ્યો કે બિચારો ખાબોચિયાનો ડેટકો છે, એણે મહાસાગર જોયો નથી. એ મુમુક્ષુની ભૂમિકામાં કોઈ સંતોષાય એટલે ખાબોચિયાનો ડેટકો છે, એને કેવળ જ્ઞાનના મહાસાગરની ખબર નથી. મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, હું આટલું કરું છું, આટલું કરું છું. એવી ગણતરી થવી, પોતાના પરિણામો અને ક્રિયાની ગણતરી થવી એ ક્ષેત્રામણો સંતોષ છે. એ સંતોષનો જ પ્રકાર છે, પણ ક્ષેત્રામણો છે. ત્યાં છેતરાય છે પોતે. ખુલ્લો સંતોષ નથી, પણ છે સંતોષનો પ્રકાર. એટલે કદી પણ પોતાના પરિણામો અને પોતાની પરિણામોનું સરતી આચરણની ક્રિયા હોય એની પણ ગણતરી કરવી નહીં. જે ગણતરી કરે છે ને એ પોતાના હિતને પારકાપણે જોવે છે, એ પોતાના હિતને પારકાપણે જોવે છે. જેને પારકાના ઉપર હપાડું ન ચડાવતો હોય, ઉપકાર ન કરતો હોય, જુઓ મેં આટલું કર્યું, જુઓ મેં આટલું કર્યું. કેમ કે પોતાનું હોય ત્યાં ગણતરી ન થાય, પોતાનું હોય ત્યાં ગણતરી ન થાય. પોતાના પરિવારની ગણતરી કરે છે કે આજે એણે આટલી રોટલી ખાધી, છોકરો આટલી રોટલી ખાય છે, છોકરી આટલી રોટલી ખાય છે, બૈરી આટલી રોટલી ખાય છે, મા બાપ આટલી રોટલી ખાય છે, એમ કોઈ ગણે છે? કેમ કે પોતાના છે. મહેમાન જમવા બેઠો હોય ત્યારે તો જુદી વાત થઈ જાય. આપણો ખોરાક જરાક ભારે છે, દસ બાર પંદર જાય ત્યાં સુધી હું કહેતા નથી, તરત લાઈટ થાય. કેમ કે ઘરના નથી, ઘરવાળાને આગ્રહ ન કરે, આગ્રહ પારકાને થાય. હજી લ્યો થોડું, હજી થોડું લ્યો. પણ અંદર ગણતરી હાલતી હોય એમ, મેં આટલી સાધના કરી, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, મેં આટલું દાન દીધું, મેં આટલા રૂપિયાનું દાન દીધું, મેં આટલી ક્રિયા કરી, મેં આટલા શાસ્ત્રો વાંચ્યા, મેં આટલા વર્ષ સત્સંગ કર્યો, તારા આત્મા માટે તે કાંઈ કર્યું નથી. કોકના માટે કરે છે, પોતાના માટે કરે ગણે નહીં. એ સંતોષનો પ્રકાર છે. શેનો પ્રકાર છે? સંતોષનો પ્રકાર છે. એનો કદી આત્મકલ્યાણના માર્ગે વિકાસ થઈ શકે નહીં, એ નિયમથી વાત છે. આપણે વાત તો એમાંથી ચાલી કે યથાર્થપણે વૈરાગ્ય આદિ હોવું જોઈએ, જ્ઞાન પણ યથાર્થપણે, ભક્તિ પણ યથાર્થપણે, વૈરાગ્ય પણ યથાર્થપણે. યથાર્થતાનું પ્રકરણ તો મોટું છે, પણ એની મુખ્ય કેટલીક ચાવીઓ છે કે અયથાર્થતાના તાળા ખુલી જાય, એવી જે કેટલીક ચાવીઓ છે એ થોડીક પકડી લેવા જેવી છે. પછી ભૂલ નહીં થાય, અયથાર્થતાની ભૂલ નહીં થાય. તો સૌથી પહેલા જે નિરસ્તા આવવી જોઈએ, કેમ કે આ જીવનો જગતના પદાર્થો પ્રત્યેનો રસ, આકર્ષણ, આસક્તિ, ભક્તિ, રાગ રસ એ જે પરિણામો છે એનાથી આત્માની શાંતિનું ખૂન થાય છે. શું થાય છે? આત્માની આત્મશાંતિનું ખૂન થાય છે. એટલે જગતના જે પદાર્થો છે તેની મહત્તા આવે છે, પછી એમાં આબરૂ કીર્તિ પણ આવી જાય છે. આમ તો લોકો શું સમજે છે કે પૈસા, મોટર ગાડી, મકાન, ઘરેણા દાગીના, કપડાં એને પરિગ્રહ સમજે છે. છે પણ એ પરિગ્રહ તો છે, પણ સૌથી મોટો પરિગ્રહ આબરૂ કીર્તિ છે. કેમ કે એને લઈને આબરૂ કીર્તિ છે. આબરૂ કીર્તિમાં એ બધા હેમાય છે એના પેટમાં. જગતની આબરૂ કીર્તિના પેટમાં એ બધાની ગણતરી છે કે ભાઈ આની ભાઈ આટલા પૈસા છે, આટલી ગાડીઓ છે, આવો મોટી જગ્યા છે, આટલા મકાનો છે, આટલી સંપત્તિ છે, આટલું ઝવેરાત છે, અને ઊંચામાં ઊંચી જાતના કપડાં વાપરે છે, બૂટ ચંપલ પણ એવા. પણ એ બધામાં હું કેવો દેખાવ છું, મારો મારી આબરૂ કેવી છે, એ સૌથી મોટી વાત છે. અને વગર પરિગ્રહવાળાને પણ આબરૂ કીર્તિનો મોહ છે, એ એનો પરિગ્રહ છે કે ભલે ને આપણી પાસે કાંઈ ન હોય, આપણી આબરૂ મોટી છે ને, આપણી પાસે થોડું છે પણ લોકો આપણને કરોડપતિ માને છે. આપણે ગડબડ કરીએ છીએ પણ લોકોમાં આપણી આબરૂ સારા માણસની છે. એ મોટો પરિગ્રહ આ છે લોકસંગના. એ બધી મહત્તા જે આવે છે એ બધા પરિણામ છે, એ આત્માની શાંતિનું ખૂન કરે છે. શું કરે છે? આત્માની શાંતિને લૂંટે છે. આત્મામાં બેહદ શાંતિ, શાંત સ્વભાવ છે, એમાં જેની હદ નથી, સીમા નથી, એટલી શાંતિ સ્વાભાવિક રીતે શક્તિપણે રહેલી છે. એ પ્રગટ થવાને બદલે એની ડોક મરડી નાખીને અશાંતિ ઊભી કરે છે. ખૂન કરે ત્યારે શું કરે? ડોક મરડી નાખે. એ આ બધા પરિણામ કરે છે સંસાર તરફના આકર્ષણવાળા. એ નુકસાન પહેલા બંધ કરવા માટે સૌથી પહેલા નિરસપણું આવવું જરૂરી છે. તમામ વસ્તુઓ અને આબરૂ કીર્તિના પરિણામો પ્રત્યે પણ નિરસ થવો, એનો રસ આવવો ન જોઈએ, અને તે પણ યથાર્થપણે, અયથાર્થપણે નહીતર તો બધું છોડીને ઘણા નીકળી જાય છે, દીક્ષાલી જંગલમાં ચાલ્યા જાય છે, અન્ય મતમાં ત્યાગ કરે છે, જૈનનામાં સાધુ પણ ત્યાગ કરે છે, અન્ય ધર્મના સાધુ પણ ત્યાગ કરે છે. પણ અયથાર્થ હોય તો એનું ફળ સમ્યક પ્રકારે ઉત્પન્ન થઈને નિર્વાણ પદની પ્રાપ્તિ કરાવતું નથી. એટલે શું કે આપણે કોઈ પ્રશંસા કરે ત્યારે આબરૂ વધે ને, આબરૂ વધે એમાં પ્રશંસા થાય છે ને, હે એમાં આપણને રસ ન આવવો જોઈએ. અને કોઈ નિંદા કરે ત્યારે અણગમો ન આવવો જોઈએ. પ્રશંસાનો ગમો, વખાણ ગમે અને નિંદાનો અણગમો, એ બે એક જ વાત છે, એક સિક્કાની બે બાજુ છે, સિક્કો એક જ છે. અને તે પણ યથાર્થ પ્રકારે નિરસતા આવવી જોઈએ. નિરસતા આવે એવું નહીં, યથાર્થ પ્રકારે. ત્યારે પ્રશ્ન એ થવા યોગ્ય છે કે યથાર્થતામાં કેવી રીતે આવે ને અયથાર્થતા કેવી રીતે આવે? તો કે તને રસ ન આવ્યો એની પાછળ તારો અભિપ્રાય શું હતો એ મને કહે. ક્યાંથી પકડાશે તારી યથાર્થતા ને અયથાર્થતા? ક્યાંથી પકડાશે? ચાહે વૈરાગ્યના પરિણામ હોય, ચાહે ભક્તિ પૂજાના પરિણામ હોય, ચાહે વ્રત નિયમના પરિણામ હોય, ચાહે શાસ્ત્ર જ્ઞાનના પરિણામ હોય, ચાહે દયાદાનના પરિણામ હોય, એ પરિણામ પાછળ તારો અભિપ્રાય શું હતો? ત્યાંથી યથાર્થતાને અયથાર્થતાનો નિર્ણય થાય છે. ત્યારે કૃપાળુદેવ જેને જ્ઞાનીનો માર્ગ કહે છે, એ જ્ઞાનીના માર્ગની યોજના એમણે જે રજૂ કરી છે, એ યોજના એમણે ખંભાતના મુમુક્ષુ ભાઈઓને પહેલો વહેલો પત્ર લખ્યો 254 નંબરનો, એમાં એ પહેલી વહેલી એ યોજના એમણે મૂકી છે. આપણે 2 વર્ષ પહેલા એનો સ્વાધ્યાય પાર્લાની શિબિર પાર્લાના પર્યુષણમાં થયેલો. ખીમજીભાઈએ ટેપ રેકોર્ડ ઉપરથી ઉતારીને પુસ્તક પણ બનાવ્યું અને અહીં પુસ્તક છપાઈને આવી ગયું છે. જેને જોઈએ એ ફ્રી ઓફ ચાર્જ લઈ જઈ શકે છે. એ પુસ્તકની પ્રભાવના અહીં કરવાની છે. તો જેની પાસે ન હોય, કેટલાકને આપેલું છે, પરિચિત છે, ન હોય એ લઈ જઈ શકે છે, અહીંયા રાખેલા છે. એ યોજનાબદ્ધ કાર્ય છે, આ યથાર્થતાનું કાર્ય છે, એ યોજનાબદ્ધ છે. એટલે પહેલા એમણે 86મા પત્રમાં એનો પ્રારંભ કરાવ્યો કે જો જીવને પરિભ્રમણની ચિંતા, પરિભ્રમણની વેદના અને માર્ગની શોધ માટેની ઝૂરણા ઉત્પન્ન થાય તો એને જે વૈરાગ્યને ઉદાસીનતા આવે તે યથાર્થ. ઘણા ઊંડા અનુભવના ફળ સ્વરૂપે આ વાત એમણે લખેલી છે. ખાલી ઘણા વિચારના અને મંથનના ફળ સ્વરૂપે નથી, અનુભવના ઊંડાણના ફળ સ્વરૂપે એ વાત છે. કેમ કે ચિંતા વેદના ઝૂરણા એ એક અનુભવના પરિણામો છે, વિચારના પરિણામો નથી. ફિલિંગ સ્ટેજ છે, થિંકિંગ સ્ટેજ નથી. મોક્ષ માર્ગ અનુભવ પ્રધાન હોવાથી મોક્ષ માર્ગને પહોંચવાનો પહેલું પગથિયું પણ અનુભવ પ્રધાન છે. અને આખી યોજનામાં બધે જ અનુભવ પદ્ધતિથી જ એમણે નિરૂપણ કરેલું છે. બધી પદ્ધતિ અનુભવ પ્રધાન છે અને મોક્ષ માર્ગ પણ સ્વાનુભૂતિ પ્રધાન છે. એટલે એક જ લાઈન છે આખે અનુસંધાનમાં, અનુભવની પદ્ધતિ, કાર્ય પદ્ધતિ, વિધિ, રીત એ અનુભવ પ્રધાન છે. એમણે 86મા પત્રમાં પહેલી વાત કરી છે, યથાર્થપણે વૈરાગ્યનો પ્રારંભ ત્યાંથી થાય છે. એ પહેલા બીજા પ્રકારે વૈરાગ્ય આવ્યો હોય તો તે યથાર્થ નથી. જાઓ કોઈ એમ કે ભાઈ એમને વૈરાગ્ય બહુ, ખાવામાં રસ નહીં, પીવામાં રસ નહીં, કાંઈ નહીં, કોઈની સાથે વાતચીત કરવા ક્યાંય હળે નહીં ફળે નહીં, ઉદાસ 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 રહે છે એમ નહીં. એની પાછળ અભિપ્રાય શું છે? પરિભ્રમણની ચિંતનાવાળાનો અભિપ્રાય એ છે કે કોઈ પણ ભોગે મારે હવે સંસાર ન જોઈએ. તે આ સંસારથી છૂટી જવું છે, મુક્તિનો અભિપ્રાય છે. એની પાછળ શેનો અભિપ્રાય છે? મુક્તિનો અભિપ્રાય છે. માટે તે વૈરાગી યથાર્થ છે. એ સિવાય બીજા કોઈ અભિપ્રાયથી વૈરાગ્ય આવ્યો હોય તો તે યથાર્થ નથી. હા, અનંતવાર આવ્યો છે, આવી શકે છે નહીં. અનંતવાર આ જીવને આવ્યો છે, દુઃખ ગર્ભિત આવે, પ્રતિકૂળતાઓ ઉભી થાય, કોઈનું મરણ થાય ઘરમાં પ્રિયજનનું, અરે આ સંસાર કેવો દુઃખી છે, જો આપણા માથે દુઃખ આવી પડ્યા, વૈરાગ આવવા માંડે. ખોટી વાત છે એ, વૈરાગ તારો સાચો નથી. સાચો નથી એટલે બિલકુલ સાચો નથી. એ પછી જેવી અનુકૂળતા આવશે ને એટલે લપટાઈશ પાછો તો. શું થયું છે? આવો વૈરાગ અનંતવાર આવ્યો છે, વૈરાગ આવ્યો ત્યારે કષાયની મંદતાના પરિણામ થયા, એ કષાયની મંદતાના ફળમાં દેવલોકમાં ગયો. ક્યાં ગયો? અને ત્યાં પાર વગરની અનુકૂળતા ઉભી થઈ. જેવો ભાવાંતર થયો કે ભાવાંતર થઈ ગયો ત્યાં લપટાણો પાછો. કેમ કે દ્રષ્ટિ આત્મા ઉપર નહોતી, મુક્ત થવા ઉપર નહોતી, દ્રષ્ટિ સંયોગ ઉપર હતી. સંયોગની પ્રતિકૂળતા એ વૈરાગ્ય, તો અનુકૂળતા થઈ એટલે વૈરાગ આઉટ. જેવો દેવલોકમાં ગયો અને ઝાડ જમાળ જોઈ બધી એકાકાર, લાખો કરોડો અબજો વર્ષના આયુષ ક્યાં પૂરા થાય ખબર પડતી નથી ત્યાં અનુકૂળતામાં, અને બીજી વાત સાંભળતી નથી. એટલો રાગ રસમાં રેડાઈ જાય છે અનુકૂળતામાં, જેમાં એ કમાણી વધતી જાય ને ખૂંચતો જાય, કમાણી વધતી જાય ને ખૂંચતો જાય. મુંબઈની કમાણી, મુંબઈમાં હમાણી એમ કે ને, આ ફ્લેટ લીધો ને પછી આ ગાડીઓ લીધી ને પછી આ લીધું ને પછી આ લીધું. હા, બીજું સાંભળે જ નહીં, બીજું કંઈ વિચાર જ આવે નહીં કે આયુષ કેમ ક્યાં જાય છે. શું એ દેવલોકમાં સીધો એકેન્દ્રીમાં જાય પાછો? ક્યાં જાય? એકેન્દ્રીમાં જાય. હીરાનો પ્રેમ કર્યો હોય ખાણમાં જઈને ઉપજે, હીરાની કોલસાની ખાણમાં. મોતીની માળાનો બહુ રાગ હોય, કોઈને કોઈ ચીજનો કોઈને કંઈ એક રાગ હોય ને એમાં, એ છીપલાનું મોતી થઈને ઉપજે, એકેન્દ્રીમાં જાય છે. ફૂલનો એવો બધો રાગ હોય, વનસ્પતિ કાયમાં જાય, એકેન્દ્રીમાં આવી જાય. દેવ એકેન્દ્રી ભયો છઠાળામાં આવે છે ને. આ પરિસ્થિતિ ચક્કર ચાલે છે, કેમ કે કષાય રસ તીવ્ર થાય અધોગતિમાં જાય, કષાય મંદ થાય વળી દેવલોકમાં જાય. ચાર ગતિમાં આમ નામ પરિભ્રમણ કર્યા કરે છે. અયથાર્થપણે ધર્મ સાધન ચાર ગતિના પરિભ્રમણને છોડાવતા નથી. એટલે અહીંયા એમ કહેવું છે કે વૈરાગ્ય આવે કે ભક્તિના પરિણામ થાય કે શાસ્ત્ર જ્ઞાનના પરિણામ થાય, સ્વાધ્યાયના પરિણામ થાય, સત્સંગના પરિણામ થાય, એની યથાર્થતાને તપાસી લીજે. એની પાછળ તારો અભિપ્રાય પરિણામ પાછળ શું હતો, આટલું જોવાનું છે. જ્યાં સુધી શુદ્ધ અંતકરણથી બધા ધાર્મિક સાધનો થતા નથી, શુદ્ધ અંતકરણ કયો કે ઈમાનદારી કયો, પ્રમાણિકપણું કયો, કેવળ આત્મકલ્યાણ સિવાય બીજો પ્રકાર નહીં હોવો ઘટે, અને તો જ એની યથાર્થતા છે, એની આ યોજના છે. કૃપાળુ દેવે ઘણી કૃપા કરીને એ વાત મુમુક્ષુઓની સામે મૂકી. શું? અને જો એ જ્ઞાનીના માર્ગે ચડે તો યથાર્થતામાં આવીને એ યથાર્થતાનો ડેવલપમેન્ટ થઈને સમ્યક જ્ઞાનમાં પરિણમે, સમ્યક દર્શનમાં પરિણમે, સમ્યક ચારિત્રમાં એટલે સમ્યક્ત્વમાં પરિણમે. એક સમ્યક્ત્વ પ્રગટ થતા અનંતા ગુણો સમ્યક થાય, અનંતા ગુણોનું પરિણમન સમ્યક થાય. એ યથાર્થતાનો વિકાસ તે સમ્યક્ત્વ છે. એટલે કે મુમુક્ષુની ભૂમિકાનું સમ્યક્ત્વ તે યથાર્થતા છે. આમ લેવું, એ વિના મુમુક્ષુની ભૂમિકામાં વ સાધન બાર અનંત કયો તદપિ કછો હાથ હજુ ન પડ્યો, એ દશા થવાને. એટલે અહીંયા બેનશ્રી પણ એ શબ્દ વાપરે છે કે આ જીવે બાહ્ય વૈરાગ્ય ઘણીવાર લાવીને રસ તોડ્યો છે, પણ યથાર્થપણે કર્યું નથી. યથાર્થપણે થાય ત્યારે આત્માના લક્ષ્ય થાય, આત્માને લક્ષ્યમાં લે, આત્માને ઓળખે, ત્યારે એનો યથાર્થ વાસ્તવિકપણે રસ તૂટે. અને એ વાસ્તવિકપણે યથાર્થપણે રસ તૂટે તો જ એનું સમ્યક ફળ આવીને નિર્વાણ પદની પ્રાપ્તિ થાય, જે તે બાંધ્યું છે. એ રીતે અહીંયા યથાર્થતાનો વિષય વિશેષ પ્રકારે સમજવા યોગ્ય છે. બાકીનો જે વિષય છે આવતીકાલના સાથે મળીશ.
આજે લાગી